તારીખ 12/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 364-367 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 103 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
લગભગ બધા પત્રોમાં જે વાત પરિણામમાં ચાલી રહી છે તે વ્યક્ત કરી છે. કાંઈ હાલ જ્ઞાન વાર્તા લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે તેને પ્રકાશિત કરશો. અંદરમાં સમાધિ વર્તે છે, બહારમાં ઉપાધિના પ્રસંગ ઘણો છે. તમે કાંઈ જ્ઞાન વાર્તા હમણાં ઓછી લખો છો તો લખશો એમ કરીને એ વિષય ઉપર આમંત્રણ આપ્યું છે.
પુરુષાર્થ ટકતો નથી.
નહીં, પુરુષાર્થ વિશેષ જોર કરે છે. એ આવશે, વિશેષ પુરુષાર્થ ઘણો જોરદાર છે. આગળ તો એક પત્રમાં એ વાત એમણે લખી નાખી છે. ચિત્ત જરાય પ્રવેશ કરતું નથી. અમને તો માત્ર અપૂર્વ એવા સત્ના જ્ઞાનને વિશે જ રૂચિ રહે છે, બીજું કાંઈ કરવામાં આવતું નથી. ત્રણસો 334 છે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારા જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. જ્ઞાની ઘણા થયા છે તો પણ અમારી પરિસ્થિતિમાં હોય થોડા થયા છે. તીવ્ર પુરુષાર્થી ધર્માત્માઓમાં પણ ઓછી સંખ્યામાં હોય છે. ઉપાધિ છે અને સમાધિ છે, બે વાત. 361 છે, 362 છે, 363 છે, બધામાં એ વાત છે. ત્રણસો 364 તો ખાલી કોઈ જ્ઞાન વાર્તા લખવા માટે સૂચના કરી છે સુભાષભાઈની. ટૂંકો પત્ર છે 365. શ્રી સૌભાગ્યભાઈ, આજે પત્તું પહોંચ્યું છે, વ્યવસાય વિશેષ રહે છે, ધંધાનું કામકાજ પ્રવૃત્તિ વધારે રહે છે. પ્રાણ વિનિમય નામનું મેસમેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે. મેસમેરિઝમનું પુસ્તક છે, વાંચી લીધા છે. આગળ એમાં જણાવેલી વાત કાંઈ મોટી આશ્ચર્યકારક નથી. સામાન્ય રીતે માનસિક પરિસ્થિતિ ઉપરનો આ આવા પુસ્તકો હોય છે, સાહિત્ય હોય છે, અને લોકોને એમાં આશ્ચર્ય લાગે છે, પણ એમાં કોઈ મોટી આશ્ચર્યકારક વાત નથી. તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે અને તેમાં કેટલીક અસંભવિતતા છે, એવું ન બને એવું પણ છે અંદર કેટલીક વાત. એટલે એ સાહિત્ય વાંચીને એનું ટૂંકામાં માપ કાઢી લીધું છે, પોતે પોતાના વિશેષ જ્ઞાનથી એનું માપ કાઢી લીધું છે. હવે એ પ્રત્યે કેવો અભિપ્રાય છે એ સ્પષ્ટ કરે છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી એને એ વાત ઉપયોગી છે. આત્માનું જેને ધ્યેય નથી ને લોકો પ્રત્યેનું કાંઈ પ્રયોજન છે માનનું કે અર્થ પૈસાનું એને એ વાત ઉપયોગી છે. પણ જેને આપણા જેવાને કે જેને આત્મા પણ આત્મામાં કરવું છે એને એ વાત ઉપયોગી નથી. આપણા કામની આ વાત નથી, ભલે ગમે તે વાત હોય. એનો સરવાળો આપી દીધો ત્રણ લીટીમાં આદિવ લીટીમાં, પણ આપણા માટેની આ કોઈ ઉપયોગી વાત નથી, ઉપેક્ષા કરવા જેવી વાત છે. અમને તો તે પ્રત્યે કાંઈ લક્ષ આપી સમજાવવાની ઈચ્છા થતી નથી, એ વિષયમાં કોઈ વિશેષ તમને લખવાની ઈચ્છા પણ થતી નથી. અર્થાત ચિત્ત એવા વિષયને ઈચ્છતું નથી, કેમ કે અમને જરા પણ ઈચ્છા નથી. એટલે ભલે એ સંબંધીમાં ઉપયોગ કામ કરતો હોય તો પણ કાંઈ અમારે લખવાની ઈચ્છા નથી, કેમ કે એ કામની ચીજ નથી, નકામી ચીજ છે. લોકોને ભલે ઘણો મહિમા લાગે, અમારી દ્રષ્ટિએ એ નકામી ચીજ છે. અત્રે સમાધિ છે, બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે, અંદરમાં સમાધિ છે, બહારમાં અનેક પ્રકારનું બંધનને લઈને પ્રતિબદ્ધતા, એટલે બાહ્ય કાર્યોના બંધનને લઈને પ્રતિબદ્ધપણું વર્તે છે. એટલે એ બંધન અનુસાર પ્રવૃત્તિ વર્તે છે, એ બંધનથી વર્તે છે. પરાણે કરવું પડે છે, બંધાઈને કરવું પડે છે. એ વાત લગભગ દરેક પત્રમાં પોતે લખે છે. પછી 366માં એ પત્ર થોડો વિસ્તાર થઈ શકે છે. હૃદયરૂપ શ્રી સૌભાગી, મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મ ધ્યાન રહ્યા કરે છે. આ દશા વધારે સ્પષ્ટ કરે છે. અહીંયા એટલે એના ઉપર જે દશા ચાલુ છે એના ઉપર વિચાર ચાલે છે, વિચાર ચાલે છે નહીં પણ સ્પષ્ટપણે એનો નિશ્ચય છે એ દશા વિશેનો, કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરીને એટલે પલટીને અન્ય ભાવમાં પોતાપણું થતું નથી. ક્યારે પણ કોઈ પણ પ્રકારના વિભાવ ભાવમાં અમને અમારો એ અમે કરીએ છીએ એવા અમે છીએ એ અમારા પરિણામ છે એવું પોતાપણું થતું નથી અને અખંડ આત્મ ધ્યાન રહ્યા કરે છે. પરિણતિની અપેક્ષા એ છે. શુદ્ધોપયોગ હોય તો અંતર્ભૂતમાં કેવળ જ્ઞાન થાય, પણ એ તો સર્વસંગ પરિત્યાગ વિના તો ગ્રહસ્થમાં એ દશા થતી નથી. એટલે અખંડ આત્મ ધ્યાન રહ્યા કરે છે, ધર્મ ધ્યાન છે એ અખંડપણે ચાલુ રહે છે. એવી જે દશા તેને વિશે વિકટ ઉપાધિ જોગનો ઉદય છે એ આશ્ચર્યકારક છે. આવી અંદરની એક ધારી અખંડ આત્મ ધ્યાનની જે દશા છે, તેમ છતાં બહારમાં ઉપાધિ યોગ ઘણો છે, વિચિત્ર પરિસ્થિતિ છે. સામાન્ય રીતે તો ધર્માત્માને નિવૃત્તિ જ હોય અને લગભગ નિવૃત્તિ મળે એ પ્રકારના સહેજે પુણ્ય અથવા સંયોગો ઊભા થઈ જાય છે. આવું કોઈ કોઈ પૂર્વના વિચિત્ર કર્મના ઉદયથી કોઈ કોઈ જ્ઞાનીઓને સંયોગમાં પણ આવી પરિસ્થિતિ હોય છે. એ આશ્ચર્યકારક છે. ઉપાધિ યોગનો ઉદય એ આશ્ચર્યકારક છે. હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, એટલી પ્રવૃત્તિ વધી છે કે થોડીક જ ભાગ્ય જ નિવૃત્તિ થોડી ક્ષણ લીધું છે. થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, ભાગ્ય જ રહે છે અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી. જેમ કોઈ માંદા અશક્ત માણસ પાસે મજૂરી કોઈ કરાવે તો એને કષ્ટ ઘણો પડે, માન માંડ કરે, એવું એમનું ચિત્ત પ્રવૃત્તિ કરવા માટે અશક્ત થઈ ગયું છે અને પ્રવૃત્તિ ઘણી આવી પડી છે એમ કહે છે. થોડી ક્ષણની માન નિવૃત્તિ રહે છે અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે, કરવી પડે એમ છે, નહીંતર બીજી પરિસ્થિતિ મોટી ગડબડવાળી ઊભી થતી હોય એ કરવી પડે છે એમ માનીને, આ કરવી પડશે એમ માનીને કરી લઈએ છીએ કે કર્યા વગેરે આમાં છૂટકો નથી, એટલે કર્તવ્ય છે તો ઉદાસપણે તેમ કરીએ છીએ, પરાણે પરાણે કરીએ છીએ, મન ક્યાંય બાજતું નથી, મન ક્યાંય લાગતું નથી. એટલે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં મન લાગતું નથી, મન તો એકદમ ઉદાસ વર્તે છે એનાથી, અથવા રસ પડતો નથી જરા પણ, અને કાંઈ ગમતું નથી, ક્યાંય મન બાજતું નથી, ક્યાંય ગમતું પણ નથી. તથાપિ હાલ હરિ ઈચ્છા આધીન છે એવા બધા વિચિત્ર સંયોગો ઉભા થયા છે કે પરાણે પરાણે જોડાઈએ છીએ, એ કુદરતી પરિસ્થિતિમાં વર્તીએ છીએ, એટલે હરિ ઈચ્છા એટલે કુદરતને આધીન એવી રીતે છે. હા, બંધ કરી દો પાછો, અહીંથી શરૂ કર્યું છે થોડુંક, કોઈ વાત આવીને આ પૂર્ણ કામ પણ છે ત્યાં સર્વજ્ઞતા છે, એમના ઉપરના પત્રથી શરૂ કર્યું છે. કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવાનો યોગ ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું તેને સર્વ સુખરૂપ છે, જેને જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. હરિ ઈચ્છા પ્રત્યે વિશ્વાસ દ્રઢ રાખીને વર્તે છો એ પણ સાપેક્ષ સુખરૂપ છે. એ પોતે લેખ્યું છે સ્વભાગભાઈએ કે એમને થોડુંક સમાધાન કર્યું છે, પણ એમાં હરિ ઈચ્છાને વચ્ચે રાખી છે, એટલે પછી એ વાત ઉપર એમણે શરૂઆત કરી કે હરિ તો એવા હોવા જોઈએ કે જેને કોઈ ઈચ્છા જ ન હોય, પૂર્ણ કામતાવાળા હરિ. એક બાજુ હરિ ઈચ્છા કહેવી અને બીજી બાજુ હરિને ઈચ્છા વગરના સ્વીકારવા જોઈએ એ વાત એમણે પછી ચર્ચામાં લઈ લીધી છે, આડકતરી રીતે એ વાત લીધી છે. એટલે અહીંયા પણ એ વાત થોડી નાખી છે. નિરૂપમ એવું જે આત્મ ધ્યાન તીર્થંકર આદિકે કર્યું છે તે પરમ આશ્ચર્યકારક છે. જે આત્મધ્યાન તીર્થંકર આદિકે કર્યું, શ્રેણી માંડી કેવળ જ્ઞાન લીધું એવું જે ધ્યાન છે એ આશ્ચર્યકારક છે. એમનો ઉપયોગ જ બહાર ન નીકળ્યો, એક વચનામૃતમાં વાત લીધી છે કે ધન્ય તે ઘડી છે કે જ્યારે ઉપયોગ અંદર ગયા પછી બહાર આવશે જ નહીં હંમેશને માટે, એ ધન્ય પળ છે, એ ધન્ય સમય છે કે ઉપયોગ બહાર જ નહીં આવે. એ પરમ આશ્ચર્યકારક છે કેમ કે એ વખતનો પુરુષાર્થ, એ વખતનું સ્વસંવેદન અને એ વખતનો આત્મસ્વભાવમાં ઉપયોગનું ચોંટી જવું, ઉપયોગનું ઊંડા ઉતરી જવું, અને ઊંડે ઊંડે એટલો ઉપયોગ ચાલ્યો જાય કે પછી બહાર નીકળવાનો કોઈ પ્રસંગ રહેતો નથી, એ દશા પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો, તીર્થંકરો વિચારતા હતા એ કાળ પણ એવો કોઈ વિશિષ્ટ પ્રકારનો જેમાં વિશેષ ધર્મની પ્રભાવના અંતર્બાહ્ય અનેક જીવો હતા એવો આશ્ચર્યકારક હતો. એટલે કે એ વખતે ધાર્મિક વાતાવરણ તીર્થંકરાદિકના જમાનામાં, એ સમયમાં ધાર્મિક વાતાવરણ ઘણું જામેલું અને ઉત્સાહિત હતું. વધારે શું કહેવું, અત્યારે દુકાળ જોવે છે, ધર્મનો દારિદ્ર્ય જોવે છે, ત્યારે એમ કે તીર્થંકરાદિક વખતે તો જે ધર્મની સમૃદ્ધિ હોય છે એ સમૃદ્ધિ અત્યારે જોવામાં આવતી નથી, ધર્મ દારિદ્રતા જોવામાં આવે છે અત્યારે. વધારે શું કહેવું, મનની મારી કોયલ ની કહેવત પ્રમાણે આ કાળમાં અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. કોયલ તો વનમાં જ રહે, હવે અહીંયા એને કોઈ મારીને હાંકી કાઢે કે વનમાં તારે નથી રહેવું, તું શહેરમાં જા, તો એ તો વનનું પ્રાણી છે, વનમાં રહેવાયેલું વનનું પ્રાણી છે. એને મારીને કોઈ શહેરમાં મોકલી દીધી વસ્તીમાં, ને ક્યાંક કોકના ખોડા ઉપર જેમ કાગડા બેસે એમ કોયલ બેસે, એ કોયલ એવી રીતે નથી શહેરમાં જોવા નથી મળતી, એ વનરાજીમાં જ કોયલ રહે છે અને એ જ એનું નિવાસ સ્થાન છે. એમ અમારું પણ, અમારો ઉદય તો એવા તીર્થંકરાદિક પ્રવર્તા હોય, ધર્મની ઘણી સમૃદ્ધિ હોય, ત્યાં અમારે અમારો નિવાસ તો એવી જગ્યાએ હોવો ઘટે, એના બદલે ક્યાં આવી પડ્યા. ગુરુદેવ કહેતા ને, ગુરુદેવ બીજો શબ્દ કહેતા, શું કહીએ, વખાના માર્યા અહીંયા આવ્યા છીએ. કાઠિયાવાડી શબ્દ છે વખા, એટલે શું વખત. એવો કોઈ નબળો સમય આવી ગયો છે કે અમે અહીંયા આવી ગયા છે. શું માણસ કોઈ એમ કે ને, કોઈ શ્રીમંત માણસ હોય, કોઈ સામાન્ય મજૂરીનું કામ કરી લેતો હોય, કેમ ભાઈ તમે આવું કામ કરો છો, કોઈ ઓળખી તો મળી જાય, ભાઈ તમે તો મોટા શ્રીમંત, તમારી સમૃદ્ધિ બધી જોયેલી, તમે આ બધું ક્યાં કામ કરો છો, ભાઈ તો વખાના માર્યા બધું કરવું પડે. શું હા, અમારો દેશ નથી, ખરી વાત છે. એ પાછા એ તો ધર્મ સમૃદ્ધ ક્ષેત્રમાંથી આવેલા છે, બધું યાદ છે. મહાવિદેયમાં સમુદ્ર ભગવાન બિરાજે છે, ત્યાં તો ધર્મની જાહો જલાલી, ધર્મ વૃદ્ધિ, બહુ વાતાવરણ ત્યાં બધું એક સરખું, અન્ય મત છે નહીં કોઈ, જાહેરમાં તો કોઈ પ્રસિદ્ધમાં અન્ય મત ચાલતો નથી, એકલો જૈન ધર્મ જ ચાલે છે. જૈન ધર્મ એવું નામ પણ પાડવાની ત્યાં જરૂર નથી, કેમ કે બીજો ધર્મ નથી. એવું છે કે જેને કાંઈ પણ વૈભવ ન જોયો હોય, એને વૈભવ દેખાડો તો એને એની કિંમત એને સમજાય નહીં. દીપસિંહજી એ દ્રષ્ટાંત લીધું છે અનુભવ પ્રકાશમાં, કે એક ભીલ જેવો માણસ હતો, એને એક નીલમણી જડી ગયો, એને એમ કે કોઈ પથ્થરો સારો છે, દેખાવ સારો છે પથ્થરાનો, એટલે લઈને કેળે બાંધો, પાણીમાં નાવા પડ્યો તળાવમાં, આખું તળાવનું પાણી લીલા રંગનું દેખાય, પ્રકાશ પ્રકાશ લીલો પ્રકાશ પથરાઈ ગયો એ પાણીમાં, એવો નીલમણીનો પ્રકાશ પાણીની અંદર થવા માંડ્યો. કોઈ ઝવેરી હતો એને ખ્યાલ આવી ગયો કે આ એના શરીર ઉપર કપડાં પૂરા નથી, આ માણસની પાસે નીલમણી ક્યાંથી આવી ગયો, એટલે એની બહેની પાસેથી કે હું તને લે આટલું આપું, એમ કરીને લઈ લે છે એની પાસેથી, એટલે જેને કિંમત છે એ ખરીદી લે છે. ઓલાને તો ખબર નથી કે ક્યારે એ પથરાનો ઘા કરશે, કોઈ પક્ષીને ઉડાડવા એ તો ઘા કરે, કાંકરો મારો એવું થાય, એવી પરિસ્થિતિ વર્તમાનમાં આ કાળમાં ધર્માત્માઓની છે, કે જેની અંદર ધર્મ દારિદ્રતાને લઈને ધર્મ અને ધર્માત્માનું મૂલ્યાંકન જીવોને હોતું નથી. અને શ્રીમદજી જેમ ઝવેરી બજારમાં બેઠા બેઠા મજૂરી કરે છે, એવી પરિસ્થિતિમાં સમય નીકળી જાય છે. બહુ લાક્ષણિક રીતે પરિસ્થિતિનું વર્ણન કર્યું છે શ્રી સૌભાગ્યભાઈ. આપનું પત્ર પ્રાપ્ત થયું, ઉપાધિ પ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે, હાલ કાંઈ જ્ઞાન પ્રસંગ લખવાનું કરશો? આપનું પત્ર પ્રાપ્ત થયું છે, ઉપાધિ પ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. ઉપાધિ પ્રસંગ રહે છે એટલે પરિણતિનો ઠેકાણું નથી એમ નથી, છતાં પણ આત્મસમાધિ રહે છે. ફરીને પણ લખે છે કે કંઈક જ્ઞાન પ્રસંગ લખવાનો કરશો. એ વૈશાખ સુદ નોમના પત્રમાં 364માં જ્ઞાન વાર્તા લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે. વૈશાખ સુદ નોમે કહ્યું છે, વૈશાખ પદ એકમમાં ફરીને ટકોર કરી છે એ વિશે. પછીનો પત્ર પણ સૌભાગ્યનો છે. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પત્ર પ્રાપ્ત થયું હતું. અત્રે સમાધિ છે. સટ્ટાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે. એ મણિભાઈનો જે પુત્ર છે સૌભાગ્યભાઈના, એનામાં અન્ય ઉદ્દેશ્ય લખ્યું છે. એમાં નામ નથી લખ્યું, પણ અંબાલાલભાઈ આ બધું સંકલનમાં હતા એટલે એમને થોડો ખ્યાલ હતો કે ફૂટનોટમાં ચોખવટ કરી છે, નહીંતર આવા પત્ર ઉપરથી કોઈ બીજું અનુમાન પણ કરી લઈએ કે સૌભાગ્યભાઈ પણ તો કરતા હશે. એવી રીતે એ ખેદની વાત છે. એટલે મણિભાઈ કરે છે એ પણ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. એ સંબંધીનો વિચાર કરે પરિણામનો, કે પરિણામમાં કેટલું નુકસાન છે, પરિણામ કેટલા ચંચળ થાય, પરિણામ કેટલા તીવ્ર રસવાળા થાય, અને કેટલી ગતિ પકડે, વિરુદ્ધ દિશામાં કેટલી ગતિ પકડે જોરથી, ઊંધો પુરુષાર્થ કેટલો વધી જાય, એ તો જીવ વિચાર કર્યા વિના એને ન સમજાય એવી વાત છે. કેમ કે સામે વગર પરિશ્રમનો લાભ દેખાય છે. સત્તાના વેપારમાં પરિશ્રમ ઓછો અને લાભ મોટો એવી એક લાલચ હોય છે. એટલે એ લાલચથી જીવને એ પ્રકારની સહેજે વૃત્તિ થઈ આવે છે, અને આવી વૃત્તિ અબુધ માણસોમાં પણ હોય છે. ગામડાના ખેડૂત લોકો જુગાર રમે છે ને, એક જાતનો જુગાર છે, જુદી જુદી રીતે જુગાર રમતા હોય છે, એ એક વૃત્તિ હોય છે. આરંભ પરિગ્રહ ઓછો છે, પણ આરંભ પરિગ્રહમાં બંધન થાય એથી વધારે બંધન સત્તામાં થાય છે. પરિણામની તીવ્રતા છે. તાંદુળિયા મચ્છને ક્યાં મોઢું એવડું છે કે હિંસા કરે. હિંસા તો મગરમચ્છ ખાય છે માછલા તો, પણ એની પાપણ ઉપર બેઠો બેઠો કહે છે કે આવડો મોટો છે, પણ મોટો મૂર્ખે મોટો જ છે. શરીરે મોટું છે અને મૂર્ખો પણ મોટો છે, કે મોઢામાં આવેલા માછલા જવા દે છે. ઓલો શું છે અને એવી કેવું હોય છે, મોઢું ફાડીને પીડ્યો તો મોઢું ફાડીને પીડ્યો રહે કલાકો સુધી. કેટલાય માછલા આવે ને કેટલાય વ્યાજ જાય, મોઢું બંધ ન કરે. મોઢું બંધ કરે તો બધા એને ખોરાક થઈ જાય, તો ઓલો અમથો અમથો કર બાંધે છે. આરંભ પરિગ્રહથી બંધન છે કેવળ એવું નથી, મુખ્ય તો પરિણામથી બંધન છે. પ્રવૃત્તિ તો નિમિત્ત છે, પણ નિમિત્ત ન હોય તો પરિણામ થાય છે. હવે કેટલું માર્ગદર્શન સરસ લીધું છે કે જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. એ દર્શનાવરણી એટલે દર્શન મોલ. જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, એટલે આ જે લોકો કાંઈ ચમત્કારથી કાંઈ રિદ્ધિ સિદ્ધિથી કાંઈ અમને ભાવ બતાવી દઈએ, કાંઈ અમને આશીર્વાદ આપી દઈએ, કાંઈ અમારા ચોપડામાં ઓમ કરી દઈએ તો થાય, અમારા ઘરે પગલા કરે તો પૈસા મળે, અમારા ઉપર હાથ મૂકે તો અમને લાભ થઈ જાય, અમે કાંઈ વાંધો ન આવે. આવા જ પ્રકારના જે જ્ઞાનીને વિશે, જ્ઞાનીના નિમિત્તે જે ધનાદિની વાંછા કરે છે તેને વિશેષપણે તીવ્રપણે દર્શન મોહનો બંધ થાય છે. એવા જીવને આત્મજ્ઞાનથી દૂરની દશા થઈ આવે છે, એ તત્વની નજીક ન આવી શકે. ગ્રહિત મિથ્યાત્વ કહેવાય. એની મતમાં એ જ છે ને, ભગવાનને ગુરુને શાસ્ત્રને એના શાસ્ત્રને માનીને પૂજીને એ લોકો એ જ ઈચ્છે છે. એટલે તો ટોંડરમલજીએ કહ્યું અધ્યાત્મ ચાલ્યું ગયું શ્વેતાંબર સ્થાનક પાસેમાં છે, તો કે તો અન્યમત જેવું થઈ ગયું છે. કેમ કે એ લોકો પણ અનેક પ્રકારે જે ઈચ્છે છે એમાં આ લોકો એ બધું એમ જ ઈચ્છે છે. લોકો અત્યારે તો દિગંબર સંપ્રદાયમાં એ દશા થઈ ગઈ
છે.
એ લોકો પણ છત્ર ચડાવીને આમ કરશે ને મુનિ મહારાજો પાસે દોરા ધાગાને તાવીને બધું ચાલે છે ત્યાં. એ અન્ય ગ્રહિત મિથ્યાત્મનો તીવ્ર દર્શનનો પ્રકાર છે. અને તીવ્ર દર્શનનો એટલે આત્માથી ઘણું દૂર જવું, એનું નામ તીવ્ર દર્શનનો છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. એટલે ગુરુદેવ ચોખોટ કરતા કે આ લાકડીમાં કાંઈ જાદુ નથી, કોઈ એવી રીતે મારે માટે વિચાર કરતો હોય તો એવું કાંઈ છે નહીં, એ બધું અંબક છે, ખોટી અફવા છે, આમાં કાંઈ છે નહીં, ઘણા ચોરી જાય છે. એટલા માટે સ્પષ્ટતા કરતા કે જ્ઞાની તેવો કોઈ સામાજીવને ખોટો પ્રતિબંધ થાય એવું એમ ન વર્તે એમ. પોતા થકી એને નુકસાન થાય, પ્રતિબંધ થાય દર્શનનો, ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. ઉત્પન્ન થાય એમ ન વર્તે, એને બ્રહ્મા ન રાખે કે તું અહીંયા આવીશ એટલે તને બે પૈસા મળી જશે, તું અહીંયા આવતો જા સુખી થઈ જઈશ, એવું ન કરે. જ્ઞાની પોતાનું ઉપજીવન આ જીવિકા પણ પૂર્વકર્મ અનુસાર કરે છે. જો જ્ઞાની પોતે પણ પોતાનું ઉપજીવન અને આ જીવિકા પણ પૂર્વકર્મ અનુસાર કરે છે, એ કાંઈ ઈચ્છતા નથી કે મને બીજા લોકો મારી આ જીવિકા ચલાવે અને હું ધર્મ ધ્યાન કરું, એમ જ્ઞાની નથી ઈચ્છતા. જો કે દાન દેવાવાળા તો જ્ઞાની નહીં, આત્માર્થીને પણ દાન દે છે. આત્માર્થી છે એને આત્માર્થનો સમય વધારે મળે અને પ્રવૃત્તિ એને ઓછી કરવી પડે એવી આપણે એને મદદ કરવી જોઈએ. એમ સાધર્મી તરીકે બીજા વિચારે છે તે યથાર્થ છે, પણ આત્માર્થી કે જ્ઞાની એમ વિચારતા નથી કે મને વધારે નિવૃત્તિ મળે માટે હું દાન લઈ લઉં અને પછી હું નિવૃત્ત થઈને ધર્મ ધ્યાન કરું, એમ એ વિચારતા નથી. બેયનો ન્યાય પરસ્પર વિરુદ્ધ છે. શું ન્યાયનો વિષય થોડો અટપટો છે. જો પોતે કોઈના ઉપર ઉપકાર કરે તો જરાય ન ગણે, ગમે એટલો મોટો ઉપકાર કરે જરા પણ એની ગણતરી ન રાખે, બિલકુલ નહીં, કાંઈ મેં કર્યું જ નથી, હું કાંઈ કરતો જ નથી એમ જ ગણે. બીજો નાનો પણ થોડો પણ ઉપકાર કરે તો એને ઘણો કરીને ગણે, ભાઈ તમારી સજ્જનતા ઘણી છે, તમે તો અમારા ઉપર ઉપકાર કરેલો છે એમ કહે. ન્યાયનો વિષય ઉલટો સુલટો છે, એવી થોડી વાત છે. એ સારી સ્પષ્ટતા આ પત્રમાં આવી છે કે જ્ઞાની પોતાનું ઉપજીવન આ જીવિકા પણ પૂર્વકર્મ અનુસાર કરે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરીને આ જીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ પણ ઈચ્છતા નથી એમ જાણીએ છીએ. પોતે તો કરતા નથી, બીજાને પણ નહીં. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એટલે આધાર બુદ્ધિ ખોટી ઊભી થાય, એમ પોતે કરે નહીં ને બીજાને કરાવે નહીં. કેમ કે બીજાને ફાયદો કરી દેવો તો એની આધાર બુદ્ધિ કેમ બદલાશે? જેના આધારે સુખ માન્યું છે એવા જે સંયોગો, એ સંયોગની બુદ્ધિ છે, સુખ સંયોગમાં સુખની બુદ્ધિ છે, એ કેમ ફરે? એટલે જ્ઞાનને વિશે પ્રતિબદ્ધ સંયોગ ઉપર નો આધાર બુદ્ધિ નો એ વધારે દ્રઢ થઈ જાય એવું અમે કરવા ઈચ્છતા નથી. એમાં તો પ્રતિબદ્ધતા આવે, આત્માને પ્રતિબંધ થશે. જ્ઞાન ને પ્રતિબંધ કહો, આત્માને પ્રતિબંધ કહો, એક જ વાત છે. આજીવિકાની પ્રવૃત્તિ પૂર્વ કર્મ અનુસાર કરે છે તો એ જોવે છે કે પૂર્વ કર્મ આ પ્રકારે. પૂર્વ કર્મ તો નો ઉદય તો લાઈવો લેવાતો નથી, કાઢ્યો જાતો નથી. તો પૂર્વ કર્મ નું જ્ઞાન કરી લઈએ છીએ કે આપણા કરેલા અપરાધ ના હિસાબે આ પરિસ્થિતિ છે, પણ એની આધાર બુદ્ધિ થી કોઈ પ્રવૃત્તિ કરતા નથી કે આજીવિકા ના આધારે હું જીવું છું એ વાત નથી. ક્યાં ઉભા થાય છે? આત્માના આધારે દર્શન મોહ ની નિવૃત્તિ છે, અને રાગ અને રાગ ના વિષયભૂત પદાર્થો થી આત્માને દર્શન મોહ ની આવૃત્તિ છે. આવૃત્તિ કહો કે આવરણ કહો, એમ આવૃત્તિ ની નિવૃત્તિ ને આધાર બુદ્ધિ સાથે સીધો જ સંબંધ છે. કેમ કે સ્વરૂપ નિર્ણયના કાળમાં કેવો આત્મા નિશ્ચિત થયો કે હું નિરાલંબ નિરપેક્ષ પદાર્થ છું, કોઈના આધારની મને જરૂર નથી, મારા અનંત જીવત્વ શક્તિથી હું અનાદિથી જીવતો રહ્યો છું, જીવતો રહેવાનો છું અનંતકાળ, કોઈના આધારની મને જરૂર નથી, શરીરના આધારની જરૂર નથી. પછી શરીરના નભવાના જે સાધનો છે, અનાજ પૈસા પાણી વગેરે, એનો તો પ્રશ્ન જ નથી. શરીર વિના હું જીવું છું, મારી જીવત્વ શક્તિથી જીવું છું, અને એ જીવત્વ શક્તિના પ્રાણ છે જ્ઞાન ને દર્શન, એના પ્રાણ છે જ્ઘાન ને આનંદ, એના પ્રાણ છે. એ લક્ષ્ય છૂટતું નથી, લક્ષ્યમાં આવો જ છું એ લક્ષ નથી છૂટતું. લક્ષ્યનો વિષય છે કે હું આવો જ છું એ નથી છૂટતું. એટલે ગમે તે હાલતમાં એ હાલક ડોલક થતા નથી, એને આધાર પોતાનો મળે છે. પેલાને તો એકલો સંયોગનો આધાર છે ને એ આધાર ખસી જતો દેખાય છે, એટલે એનું સર્વસ્વ જાણે ખસી ગયું એમ એને લાગે છે, સર્વસ્વ ચાલ્યું ગયું એમ લાગે છે. પેલાને તો પોતાના ગમે તે પરિસ્થિતિમાં પોતાના આત્માનો જ આધાર છે. વાત પૂરી થઈ ગઈ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પ્રહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે એને જ્ઞાનીને આશરે ધીરેથી વર્તતા આપત્તિનો નાશ હોય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ. કેમ કે એને પૂર્વના પાપ પણ સ્થિતિ ટૂંકાવી નાખે છે, ટૂંકાઈ જાય છે. એટલે સામાન્ય રીતે જે ધીરજથી નિષ્ફળપણે વર્તે છે એવા મુમુક્ષુને બહુ લાંબો પાપનો ઉદય રહેતો નથી. સામાન્ય રીતે એની સ્થિતિ ટૂંકાઈને એ સહેજે એ ભીંસમાંથી નીકળી જાય છે. એટલે ગુરુદેવ કહેતા કે આ ચીજ એવી છે કે પુણ્ય પણ ઊંચા બંધાય અને પાપની સ્થિતિ ટૂંકાઈ જાય તો કોઈ પૈસાવાળા થઈ જાય, પણ એ દ્રષ્ટિએ અને એ આધારે આ કરવા જેવું નથી, એ દ્રષ્ટિકોણ અપનાવવા જેવો નથી. એ તો એક સમજવાનો વિષય છે, જાણવાનો વિષય છે. પણ નિષ્ફળતા હોય એને, જેને અંદરમાં સ્પૃહા છે એને તો પાપનું બંધન થાય છે, દર્શનનું બંધન થાય છે. એક કે જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પ્રભ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એટલે કે પોતે કાંઈ પોતાની ઈચ્છા હોય છતાં એ ઈચ્છાને અનુસરીને જ્ઞાની પ્રવૃત્તિ ન કરતા હોય, ઉલટાનો નિષેધ કરતા હોય, ગમે તે પ્રવૃત્તિ હોય, પૂર્વકર્મની જે પરિસ્થિતિ હોય, ધીરજથી સમતાથી એને વેદવી અને એમાં ઈષ્ટ અનિષ્ટ પણ ન થાય એવો પ્રયત્ન રાખવો, મુમુક્ષુ એ પુરુષાર્થ કરવો કે એમાં ઈષ્ટ અનિષ્ટ પણ જેટલું હોય બને એટલું ઓછું થાય, તો એને દોષ ના આવે, નહીતર એને એમ થાય કે હું આટલો બધો દુઃખી થયું છું, મારે સામું જોતા નથી, કેટલી મારે પ્રતિકૂળતા છે, કેટલી મારે આપત્તિઓ આવી પડી છે, કોઈ મારી સામે જોતું નથી, બીજાને દોષિત ગણે કે આવી રીતે કોઈ ધ્યાન રાખતું નથી અહીંયા, એ પોતાને માટે એવું ન વિચાર કરાય. એમ થાય ગામની પાસે તો રિદ્ધિ સિદ્ધિ છે ને, મારું દુઃખ મટાડતા નથી, મારા માટે કઈ એમને વિકલ્પ આવતો નથી, એને દોષ ન આવવો જોઈએ. અને જેને દોષ આવતો નથી એવો જે મુમુક્ષુ જીવ, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતા, જો એ જ્ઞાનીના આશ્રયે દોષ એને ન આવે ને શાંતિ રાખે તો એને આપત્તિનો નાશ હોય છે, અથવા એની આપત્તિનો જે ઉદય છે એમાં મંદપણું થઈ જાય છે, એવું સહેજે સહેજે બને છે એમ અમે જાણીએ છીએ. સહેજે પરિણામ અનુસાર સામે પરિસ્થિતિ પૂતગળોમાં પણ ફેરફાર થાય છે, તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે. આ કાળમાં એવી જે ધીરજ રાખવી એ સામાન્ય રીતે વિકટ છે. પરિસ્થિતિ જોવે ત્યારે એને સહેજે એમ થાય કે કાંઈક મને અનુકૂળતા થાય તો સારું, મારી પ્રતિકૂળતા દૂર થાય તો સારું, એવું સહેજે, કેમ કે મુમુક્ષુની સ્થિતિ તો નબળી ઘણી છે, પરિણામમાં બળ નથી એટલું, એટલે એવી સ્થિતિ રહેવી વિકટ છે. અને તેથી એવી સ્થિતિ ન રહે તેથી ઉપર જણાવ્યું છે એવું પરિણામ, એટલે કે આપત્તિનો નાશ થાય કે આપત્તિમાં મંદપણું આવે એવું પરિણામ આવતું હોય તો ઘણી વાર આવતું અટકી જાય છે, ઉલટાની એ આપત્તિ ચાલુ રહીએ, પોતાને સ્પૃહા રહીએ તો એ આપત્તિ ચાલુ રહીએ છે, જો સ્પૃહા ન રહીએ તો એ આપત્તિ ચાલી જાય છે. હવે ખરી દવા તો આ છે, એના બદલે પોતે ઉતાવળો થઈને ખોટો ઈલાજ કરે છે, ખોટો માર્ગ અપનાવી લે છે. એમ કરીને ધીરજ રાખવાથી ફાયદો છે એ વાત કાઢી ન્યાય આપ્યો. પરિસ્થિતિ ગમે તે તમારી હો, જેટલી તમે ધીરજ રાખશો એટલો જ તમને ફાયદો છે. જરાક આમાં આકળ વિકળ થઈ અને ખોટે રસ્તે સટ્ટો કે આ કે તે છોકરાઓને પણ એમ કે ક્યાંય એક અનુમોદન આપી દે, એ કરવા જેવું નથી. અમને તો એવી જંજાળ વિશે ઉદાસીનપણું વર્તે છે, આવી વાતોમાં તો અમને ઘણી ઉદાસીનપણું વર્તે છે, કેમ કે સંયોગોની ચર્ચા કરવી જ બહુ ગમતી નથી. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય, હવે પોતાની દશાની વાત કરે છે, અમારા આત્માને વિશે વર્તતો પરમ વૈરાગ્ય, વ્યવહારને વિશે ક્યારેય મનમેળ થવા દેતો નથી. જો જે કાંઈ પ્રવૃત્તિને વ્યવહાર કરીએ છીએ એને અમારી સાથે મેળ પડે એવી કોઈ વાત નથી, મનથી કાંઈ મેળ પડતો નથી, એટલો વૈરાગ છે, કંઈ ક્યાંય મનમેળ પડે એવું દેખાતું નથી. અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે, એટલું કામનું દબાણ છે કે વ્યવહારનો પ્રતિબંધ આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે, હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે, તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. હવે એ કુદરતી આવી પડેલી વાત છે, પોતાને તો સ્પૃહા નથી, એ સુખનો હેતુ છે, એટલે એમાંથી છૂટશું, હવે એમાં પણ અધીરજ નથી, છૂટી જશું, કેમ કે છૂટવા માટે અમારે તો છૂટવા સિવાય બીજું કોઈ લક્ષ્ય છે નહીં, પ્રવૃત્તિ વધે છે તો પૂર્વકર્મને કારણે વધે છે, સમય દેવો પડે છે, એમાં મનમેળ થતો નથી, એ પણ સુખનો હેતુ છે. અમે તો 5 માસ થયા, 20 મહિના ચાલે છે એટલે આ વર્ષની શરૂઆત છે, એટલે 1 વર્ષ થઈ ગયું સમ્યક દર્શનને. 5 મહિના પહેલા 1 વર્ષ પૂરું થયું છે એમની જ્ઞાન દશાને. પુરુષાર્થની નબળાઈ ગણાય, પણ એ કરતાં એ મુખ્ય વાત નથી અહીંયા. એક જાણવાનો વિષય છે, જે કાંઈ ગણતરી કરવા જેવો વિષય તો એ છે કે પૂર્વકર્મને લઈને પ્રવૃત્તિ આવી પડેલી હોવા છતાં એમનો પુરુષાર્થ એટલો હતો કે એ ટકી ગયા. ઘણો પુરુષાર્થ હતો, એ પરિસ્થિતિમાં બીજા ન ટકી શકે એમાં એ ટકી ગયા. પછી ઉપરથી લઈએ તો પુરુષાર્થ પૂર્ણ નથી, ત્યાં સુધી અપૂર્ણ છે. હા, પણ ગણવાની વાત ગણતરીમાં લેવા જેવી નીચેથી છે કે આટલી બધી પ્રવૃત્તિમાં પૂર્વકર્મની આવી સાંકડી સ્થિતિમાં સંયોગને ફાટ ફાટ વૈરાગ્ય છે અને ક્યાંય એમનું મન લાગતું નથી, ઘણો વૈરાગ્ય છે. એટલે શું છે, ભલે મુનિ દશામાં પુરુષાર્થી નથી આવ્યા પણ સંસાર ટૂંકાવી નાખ્યો છે. આ બધી ગણિત કોઈ જલ્દી સમજમાં ના આવે એવું કેટલું ગણિત છે. કોઈ જ્ઞાની નિવૃત્તિમાં હોય તો ઉપયોગ તો દશા અનુસાર જ અંદર જવાનો છે, પછી શુભની પ્રવૃત્તિ વધે છે, શુભ પ્રવૃત્તિ વધી જાય, કેમકે અશુભમાં તો જ્ઞાની જવા ચાહતા નથી, અમસ થાય છે. કુદરતી પુણ્યનો યોગ હોય છે એટલે અશુભ યોગ ઓછો હોય, શુભ યોગ વિશેષ હોય. શુભ યોગ વિશેષ હોય ત્યારે અગાતીનો શુભનો બંધ પણ બહુ મોટો પડે. જે સ્થિતિ છે એ તો રસ ઉપર છે, સ્થિતિનો અનુભવ પરિણામના રસ ઉપર છે. જો અશુભની તીવ્ર રસ હોય તો નારકાદીનો મોટું આયુષ પડે છે, જો શુભનો તીવ્ર રસ હોય તો દેવલોકાદીનું મોટું આયુષ પડે છે. રસ તીવ્ર એમ સ્થિતિ અઘાતીમાં સ્થિતિ મોટી પડી જાય છે. આ એક અઘાતી કર્મનો વિજ્ઞાન છે. હવે અહીંયા કુદરતી એવી રીતે પડ્યા છે કે જેમાં શુભ એટલું બધું નથી થઈ શકતું, આખો દિવસ પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે, અંદરથી મન લાગતું નથી, વૈરાગ છે એના હિસાબે આત્મા પાછો પડે છે અહીંયાથી, પણ છતાં પ્રવૃત્તિમાં જોડાય છે. નિરસ પરિણામે પણ જોડાય છે તો ખરા, ભલે રસ રહિત નિરસ પરિણામે પણ જોડાય છે તો ખરા. તો સામાન્ય રીતે જે ઊંચા આયુષનો બંધ પડે એના બદલે એનો સંસાર એટલો ટૂંકો થઈ જાય છે, સંસારમાં રહેવાનો કાળ ટૂંકો થઈ જાય છે. પછી જલ્દી સાધી લે છે, જેવો આ ઉદય પૂરો થયો કે અંદર નહીં સાધનામાં એકદમ ઝડપ કરે છે. એનું કારણ કે એને સંસાર દશામાં રહ્યા રહ્યા અશુભ યોગમાં રહ્યા રહ્યા ઘણું કામ કર્યું છે. એ જે કામ કર્યું છે એનો હિસાબ કિતાબ કોઈ બહારથી બેસે એવું નથી, એવી પરિસ્થિતિ. હા, એ તો થોડું તબિયત પણ અસ્વસ્થ થઈ ગઈ છે પોતાની, એટલે છોડી દીધું છે. પણ જેટલો ટાઈમ રહ્યા છે, જે ઉંમરમાં રહ્યા છે અને જેટલો સમય રહ્યા છે એમાં એમની આંતરિક સ્થિતિ, આત્માની દશા બહુ સૂક્ષ્મતાથી બારીકાઈથી અભ્યાસ કરવા જેવો વિષય છે. એ તો કોઈ બી શુભ કે અશુભ તીવ્ર રસથી કરો એટલે ઘાતીનો બંધ મોટો પડે, સીધી વાત છે. અઘાતીનો બંધ મોટો પડે, ઘાતીનો. હા, તો એ શુભનો અઘાતીનો મોટો પડે, અશુભ કરો તો શુભનો અઘાતીનો પડે. બે મોટી ગતિ છે ને, લાંબા આયુષની બે મોટી ગતિ છે, એક નરક ને એક દેવ. અહીંયા તિર્યંજ મનુષ્યમાં આયુષ થોડા છે.
હા,
અપરિચિત છે, પરિચિત નથી, એ વિષયથી પરિચિત નથી. એટલે પ્રયોજન સિદ્ધિમાં એક મુદ્દો લખ્યો છે કે જ્ઞાનીના ચારિત્ર મોહના પરિણામની મુખ્યતા ન કરવી. એક એક પોઈન્ટ 80-90 પોઈન્ટ લીધા છે, એમાં એક પોઈન્ટ એવો છે કે જ્ઞાનીના ધર્માત્માના ચારિત્ર મોહની જે દશા કોઈ વર્તતી હોય એની મુખ્યતા કદી ન થવી જોઈએ. એ જ્ઞાન જાણવાનો વિષય છે, ખરેખર બહુમાનથી જોવાનો જે વિષય છે એમની અંતર પરિણતિનો વિષય છે. એ પુરુષાર્થનું કોઈ અલૌકિક પરાક્રમ છે કે આખા જગતને લાત મારીને એ આત્મામાં પાછા વળેલા છે. પોતે પ્રયત્ન ચડે, પ્રયત્નની સરાણે ચડે ત્યારે એને ખ્યાલ આવે એવું છે કે આ કામ કેટલા પરાક્રમથી જ્ઞાનીઓએ કર્યું છે અને મને કેટલું એની અંદર બળ કરવું પડે છે, જોર કરવું પડે છે, પુરુષાર્થ કરવો પડે છે, એ પોતાને ખ્યાલ આવે છે. પણ એ લાઈને ચડે ત્યારે એટલે જે વારંવાર એ પોતાની દશા લખે છે, ત્રણ દશા લખે છે, એ પણ એક મુમુક્ષુ માટે બહુ ઉપકારી વિષય આ ગ્રંથમાં થઈ પડ્યો છે. કે કેવી કેવી પરિસ્થિતિમાં અંદર ચાલ્યા છે, આત્મામાં ચાલ્યા છે, બહારમાં આવી પરિસ્થિતિ હોવા છતાં અંદર કેવી રીતે વર્તા છે એમની જે પરિણામની ચાલ છે એ બહુ અભ્યાસ કરવા જેવો વિષય છે. બહારમાં ઉપાધિ અને અંદરમાં સમાધિ, ગજબ દશા છે. હજી તો ઘણું આવશે, ઘણું લખે છે પોતાની દશા માટે, ફેરવી ફેરવીને બહુ લખે છે અને બહુ અભ્યાસ કરવા જેવો વિષય. કોઈ આ ગ્રંથમાં ખાસ વિષય રહી ગયો હોય અભ્યાસવા જેવો તત્વદ્રષ્ટિએ તો આ વિષય જ છે. જ્ઞાનીની અંતરંગ દશાથી સામાન્યપણે અજ્ઞાની જીભ અપરિચિત છે, એને પરિચય થાય એવો આ વિષય ચાલે છે, એનો પરિચય મળે એવો આ વિષય છે. પરિચય વિના ઓળખવાની કોઈ પદ્ધતિ જ નથી જગતમાં. અને જો જ્ઞાની એક વખત પણ ઓળખાય મુમુક્ષુને કે જ્ઞાની આવા હોય ત્યારે એ પોતે પણ જ્ઞાન દશામાં આવી જાય ક્રમે કરીને, એ નિશંક વાત છે, નિર્વિવાદ વાત છે. એટલે એક બહુ તત્વદ્રષ્ટિએ એક બહુ અભ્યાસનું પ્રયોજનભૂત પ્રકરણ એમના પત્રોમાં ચાલ્યું છે, સ્વયં એમની પોતાની દશાથી. એ બહુ જે મુખ્ય મુદ્દો છે સ્વાધ્યાયનો એ આટલો જ છે આની અંદર. હવે લખે છે, અમે તો 5 માસ થયા, જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ, તથાપિ તે વાર્તા ગાંભીર્યપણે રહી અને જણાવી નથી. એને એ વિષયને અમારી અંતરંગ પરિણતિની ગંભીરતા રાખીને તમને એ વાત જણાવતા નથી. બાકી આખા જગત હારે અમારે કાંઈ લેવા દેવા નથી. અત્યારે તો એક સામાન્ય માણસ હોય, 200-500 ની નોકરી કરતો હોય તો પણ અમેરિકા ને રશિયાની શિખર પરિષદની ચર્ચા કરતો હોય. જગત ઉપર કેટલી દ્રષ્ટિ છે જીવની. જેને મોટો વ્યવસાય છે, રાજપાટ છે, એની વાત જુદી છે. પણ જેને કાંઈ હનાહુક તક ન હોય એ પણ એ છાપું વાંચીને દુનિયાભરની ચર્ચા કરતો હોય. આ કહે છે કે આખા આખા જગતને વિશે અમે ઉદાસીન છે. જગતમાં શું ચાલી રહ્યું છે કાંઈ જાણે સંબંધ જ નથી, જગત સાથે અમારો સંબંધ નથી, જગતથી અમે છૂટા પડી ગયા છે. ઈશ્વર આ કોઈ પણ પ્રકારે કોઈ અન્યને ઈશ્વર તરીકે માને છે લોકો, અને અન્ય ભાવ એટલે પોતાના વિભાવ પરિણામ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છે. 5 મહિનાથી પુરુષાર્થનું જોર એટલું બધું છે, બધાથી, જગતથી, ઈશ્વરથી, અન્ય ભાવથી, બધાથી હું કોઈ બાકી હું રહ્યું, પછી કાંઈ બાકી ન રહ્યું. જગતમાં આખા તમામ વસ્તુ આવી ગઈ, લોકો ઈશ્વર ઈશ્વર કરે છે એ પણ વાત થતી ગઈ છે. અમારો અન્ય ભાવ રાગાદી પરિણામ વિશે પણ અમને ઉદાસીન પણ વર્તે છે. વચમાં વાત યાદ આવે છે ભરત ચક્રવર્તીની, બંને ભાઈ ચરમ શરીરી હતા, બાહુબલીજી પણ ચરમ શરીરી, ભરતજી પણ ચરમ શરીરી. હવે ઈરાગ વહેલો આવ્યો બાહુબલીજી, ત્યાગી પણ એ વહેલા થયા, અને ત્યાગ દશામાં ઘણો કાળ કાઢ્યો. ભરતજી અંતર વૈરાગી હતા, 6 ખંડના રાજમાં પથારા માખીને પીડ્યા હતા, પણ અંતર વૈરાગ ઘણો હતો. એ છૂટી નથી શક્યા, પૂર્વ કર્મના આવી પડેલા ઉદય છે એ છૂટી નથી શક્યા, પણ કામ ઘણું કર્યું છે. ગ્રસ્ત દશામાં ઘણું જબરજસ્ત કામ કર્યું છે, એટલું બધું. હા, અત્યંત ભિન્નતા. હા, કે જેવો અહીંયા ઉદય ફેર્યો, વૃત્તિ તો ફરેલી જ હતી, ઉદય ફેર્યો, પોતાની વૃત્તિ ફરેલી હતી, પુરુષાર્થે છલાંગ મારી. સાતમામાં શું, સાતમામાંથી હેઠે રહેવાની, પછી અંતર્મૂર્તમાં 24 કલાક નહીં, અંતર્મૂર્તમાં 48 મિનિટ બહાર જ આવ્યા નથી, દીક્ષા લીધા પછી બહાર જ આવ્યા નથી. એ પ્રસંગ ઉપરથી તો આ લોકો લીધે છે ને, શ્વેતાંબરમાં તો એમ લીધું છે, એમ એક આંગળી અડવી થઈ, એ લોકો તો ચક્રવર્તી હોય છે એટલે દસે આંગળીએ એને તો મીટી વેડ પહેરેલા હોય છે, હીરાના રતનના, એક મીટી ખરીદી જોયું કે 10માં 1 આંગળી અડવી લાગે છે. આને લઈને મારી શોભા, આ જળ પથ્થરો ને જળ ધાતુ એને લઈને મારા મારી શોભા, આ તે હું ફરે છે, વિચાર વિચાર ફરે છે. તો એ લોકો તો ક્યાં જ લે છે કે એમને તો એમના મહેલમાં જ કેવળ જ્ઞાન થયું, એમ લઈ લે, કેમ કે તો વિચાર દશાથી માને છે ને કેવળ જ્ઞાન એમ નથી. ખરેખર તો એમને વૈરાગ આવે છે, દીક્ષા અંગીકાર કરે છે, સર્વસંગ પરિત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરે છે, અને ધ્યાનમાં બેઠા પછી વ્યવહાર પંચમાવ્રત આદિના પરિણામમાં આવતા નથી, 6ઠા ગુણસ્થાનને સ્પર્શતા નથી. 7મેથી શ્રેણી માંડી દઈએ છીએ, પહેલું 7માં આવે ધ્યાનમાં, નિર્વિકલ્પ દશામાં 7મો આવે, પછી 8, 9, 10 સીધા ભરતજી અહીંયા છે. ભરતજીને કાળ લાગ્યો છે મુનિ દશામાં, બાહુબલીજીને, ભરતજીને બાહુબલીને કાળ લાગ્યો છે, આ નીકળી ગયા છે. એનો હિસાબ કિતાબ કેમ કાઢશો આવે તમે નિવૃત્તિ પ્રવૃત્તિનો? આ મુનિ દશામાં ઉભા ઉભા ખડગાસને ધ્યાન કરે છે આત્માનું, અને એમાં અડોલ આસનથી કરે છે. મન વચન કાયાની સ્થિરતા એટલી છે કે વનસ્પતિ ઉગીને વીંટળાઈ વળે છે, એ એમનું જે આ છે એ મુનિ દશાનો ગુણ છે, હરિયન દશાનો નથી. તો પણ પોતે એ બાબતની અંદર કાંઈ કરતા નથી, ખડગાસને અડોલપણે 1000 વર્ષ સુધી એમને ઊભા રહી જાય, ખાધા પીધા કાંઈ નહીં, છતાં કેવળ જ્ઞાન હેલું નથી, અંતર્મૃતમાં સાધે છે. પૂર્વ પરિણામને તમે કારણનો ઉપચાર કેવી રીતે આપશો, એની અંતરંગ પરિસ્થિતિની ગણિત છે કે બાહ્ય પરિસ્થિતિની ગણિત છે, કે બાહ્ય પરિસ્થિતિનું ગણિત અંદરમાં કામ નથી આવતું, એવા દાખલા બને છે. હા, એ એમના રાજપાટની ગ્રસ્ત દશામાં વખતે સ્થાપી હતી, કૈલાસ પર્વત ઉપર 324ની સ્થાપના કરી હતી, અને એ છે આપણે પુરાણની અંદર, મહાપુરાણની અંદર એ વાત છે. હા, એ વખતે 26 તીર્થંકર થયા હતા, 24 ને 25 તીર્થંકર થયા હતા, 24 તરી 72 હોય ને, ના 24 2 48 49 થયા, ભૂતકાળની 24 થઈ ગઈ, અને વર્તમાનની 24 ના 1 વર્તમાન 25 થયા, આ 23 બાકી ને 24 ને 24 બાકી 47 બાકી હતા, એ 47 ની સ્થાપના કરી છે એમના વખતમાં. એ બરાબર. અને એ વખતે મહાવીર સ્વામી મરીચીના ભાવમાં હતા, એમના વિરોધી. અત્યારે આપણે શ્રાણિક મહારાજ ની સ્થાપના કરીએ છીએ, બરાબર સ્થાપિત. પુરાણ બોલે છે એ તો આપણા બધા કુવાપોથીઓ તારા બધા આધાર આપેલા છે. શાસ્ત્ર ના શ્લોક માં આ વાત છે, આ મૂળ શાસ્ત્ર માં આચાર્ય ના શ્લોક નિબદ્ધ વાત છે. આ એ શ્લોક ટાંકેલા છે આપણે આ લોકોને, જુઓ આ શાસ્ત્રોક્ત વાત છે, કોઈ અધર થી લખિત નથી. એના ઉપર તો યુગલજી સીધા આવી ગયા ને સર, નાઇન માં કે નહીં, શાસ્ત્ર શાસ્ત્ર વિરુદ્ધ વાત, આગમ વિરુદ્ધ વાત નથી. આગમ વિરુદ્ધ વાત તો કહેવાય નહીં, એ તો ન જ કહી શકાય, એ તો સીધા જ આવે. પણ વિદ્વાન હોય તો ક્યાં જાય. આપણે તો એ કથાનું યુગનું ચિત્ર દોરેલું છે, આપણે પરમાગમ મંદિર ને એમાં છે ને એમાં નાખેલું છે, કાં તો નંદેશ્વરમાં નાખ્યું છે, કાં પરમાગમ મંદિરમાં નાખ્યું છે. 324 ની સ્થાપના કરી છે.